તારીખ 1/9/1997 શ્રી મદ્રાજ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 220.
એટલે અત્યંત ભક્તિને કારણે પરિણામમાં સંસાર સંબંધી અનેક પ્રકારના વિક્ષેપ ઉભા થતા પરિણામ ડોળાતા હોય, બેચેની આવતી હોય, ટેન્શન થતું હોય, એ એક જ અત્યંત ભક્તિના પરિણામને લઈને મટી જાય છે, શાંત થઈ જાય છે. કૃપાળુદેવનું વજન નાની પુરુષના પ્રત્યક્ષ સમાગમ ઉપર વિશેષ છે. પ્રત્યક્ષ સમાગમ ઉપર વજન દેવા પાછળ એક રહસ્યભૂત વાત છે કે જેનો કોઈ બીજો વિકલ્પ નથી, જેનો કોઈ બીજો પર્યાય નથી, જેનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એ પ્રકાર એ છે કે પ્રત્યક્ષ સમાગમમાં નાની પુરુષના પ્રગટ આત્મભાવોનું દર્શન થાય છે. એ પ્રસંગ પ્રત્યક્ષતા વગર બીજી કોઈ પ્રકારે સંભવિત નથી. વિડિયો ટેપમાં પણ નહીં, કેમ કે જીવંત તત્વની હૈયાતી એ બહુ મોટી વાત છે. આત્મા એક જીવંત તત્વ છે અને એની જે હૈયાતી હોય અને બિન હૈયાતી હોય એમાં જીવન અને મરણ જેટલો તફાવત છે. આત્માની હૈયાતી તે જીવન છે અને આત્માની બિન હૈયાતી તે મરણ છે. સંસારમાં પણ જીવન મરણ એમ જ કહેવાય છે. જીવન મરણ વચ્ચે જેટલો આત્રો છે એટલો પ્રત્યક્ષ પરોક્ષનો તફાવત છે. અને એ આત્મભાવોની અસર જે કોઈ સુપાત્ર આત્મા ઝીલે છે તે ક્રમે કરીને તેવો થાય છે. ૩૩૫ નંબરના પત્રમાં કૃપાળુદેવે એક વાત કરી છે નાની થવા અંગેને, એનો ક્રમ બોધ્યો છે કે માત્ર જે જ્ઞાનીને ઈચ્છે છે, ચાહે છે, માત્ર બીજું પણ જોઈએ ને જ્ઞાની પણ જોઈએ, એ પ્રકારવાળાનો અહીંયા વાત નથી. માત્ર જે જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તેવો થાય છે. તે ઉત્તમ કોટીનો મુમુક્ષુ માનવા યોગ્ય, સમજવા યોગ્ય છે. આટલું વચન લખેલું છે. એમાં ક્રમ છે કે જે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, માત્ર જ્ઞાનીને ચાહે છે, તેને ઓળખે છે, તેને ઓળખે છે. એટલે એ પ્રકારની જે ચાહત છે એ નિર્મળતાને ઉત્પન્ન કરે છે અને જ્ઞાનની નિર્મળતામાં જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે. જ્ઞાની પુરુષ અનંતવાર મળ્યા છતાં એકવાર પણ ઓળખાણ થઈ નથી. અને થાય તો તે નિર્વાણ પદનું કારણ બને છે. પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શનનું બીજ આ જગ્યાએ છે. એટલે માત્ર ઈચ્છે છે તે ઓળખે છે, બીજા ઓળખતા નથી. અને જે ઓળખે છે તે તેને ભજે છે, એટલે એની પરિણતિની ભજના થઈ જાય છે. તે તેવો થાય છે, તે જ્ઞાની થવાનો અધિકારી છે, તે જ્ઞાની થાય છે અને તે મુમુક્ષુની ઉત્તમ કોટિ સમજવા યોગ્ય છે. આટલા વચનો એમને 335 નંબરના પત્રમાં મૂક્યા છે. અહીંયા હવે એમ કહે છે કે એવો પ્રત્યક્ષ સમાગમ એ ઉત્કૃષ્ટ પુણ્યના ઉદય વખતે જ હોય છે, એ સિવાય હોતો નથી. એવી એક પુણ્યોદય સાથે એનો સંબંધ છે. ત્યારે એમ કહ્યું અહીંયા કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, એ અંતરાય પોતાના પૂર્વકર્મને કારણે છે. જાણે અજાણે પોતે કોઈને અંતરાય કરેલો હોય છે. કેમ અંતરાય ઊભો થાય છે? કે પૂર્વે જાણે અજાણે પોતાના જીવે એવા કોઈ પરમ સત્સંગમાં આવનારા જીવ પ્રત્યે ઉલટા પરિણામ કરીને અંતરાયના ભાવ કરેલા હોય છે. અંતરાય પડવો ન પડવો એ તો એના પુણ્યને એને આધીન છે, અંતરાય કરનારના ભાવને આધીન નથી. પણ એ ભાવથી જે કર્મ બંધાય છે એ એક એવી કુદરતી પરિસ્થિતિ ઊભી કરે છે ફળદાન વખતે, કે એના ફળમાં પોતાને અંતરાય રહ્યા કરે છે. અને એની વેદના ભોગવવી પડે છે, વિયોગની વેદના ભોગવવી પડે છે. એ વિયોગની વેદના પણ આત્મકલ્યાણકારી છે, એ વેદના પણ આત્મકલ્યાણકારી છે, એ જ્ઞાનની નિર્મળતા અને દર્શનમોહને કાપનાર છે, દર્શનમોહને તોડનાર છે. એટલે એ પ્રકારનો અંતરાય રહેતો હોય ત્યારે કેવા પરિણામ રહેવા જોઈએ? કે એવા પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, તેમના પુરુષાર્થની ચેષ્ટા અને તેમના વચનો, આત્મહિતકારી વચનો પ્રિય લાગ્યા હોય, આત્મહિતકારી વચનો રૂચિમાં બેસી ગયા હોય, રૂચ્યા હોય, એ વચનો વારંવાર નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય હોય છે. કાલે ત્યાં સુધી આપણે સાથે ચાલ્યો. વળી તે સમાગમના અંતરાયમાં એવું સહજ બને છે, જેને પ્રત્યક્ષ સમાગમનો વિશેષ પ્રકારે ભાવ રહે છે અને વિયોગમાં રહેવું અસહ્ય વેદના જેવું લાગે છે, ત્યારે અસહ્ય વેદનામાં એક એમને 212 નંબરનો પત્ર લખ્યો છે. પુસ્તક હોય એ જરા જુઓ. વચ્ચે 268 પાનું વચ્ચેના મોટા પેરેગ્રાફમાં પાંચમી લીટી છે, જ્યારે ઓળખાણ પડે છે ત્યારે, અને જ્ઞાની પુરુષની જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, અપૂર્વ પ્રેમ આવે છે। એવો પ્રેમ એને કદી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ પદાર્થ પ્રત્યે કર્યો ન હોય તેવો, તે એવો કેવો એને વર્ણન કરે છે કે તે એવો કે તે સજીવન મૂર્તિના વિયોગે એક ઘડી આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે। અર્થાત તેના વિયોગે રહેવું પડે તો તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે। શરીરનું ખોળ્યું આયા છે, આત્મા ત્યાં છે, તેની અવેજીમાં એટલે તેને બદલે બદલામાં બીજા પદાર્થનો સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે। કોઈ એમ કે આના બદલે આ તમારે ચાલશે, પુસ્તક વાંચજો ને એમનો, એ જીવન હયાતી મોજુદગી તે જીવન છે ને બિન હયાતી તે મૃત્યુ છે, એ મૃત્યુ સમાન થઈ ગયા હોય છે। આવી દશા જ્યારે આવે છે ત્યારે, આવી દશા પણ આવે છે મુમુક્ષુને, આવી દશા જ્યારે આવે છે ત્યારે તે જીવને મોક્ષનો માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું। હવે એને મોક્ષનો માર્ગ દૂર નથી, ઘણો નજીક છે એમ સમજવું। કેમ કે ઘણી નિર્મળતા આવે છે, એ પ્રકારની યોગ્યતાવાન જીવને નિર્મળતા ઘણી હોય છે। એને પોતાના સ્વરૂપનું ભાવભાષણ થવું એ તૈયારી થઈ ગઈ છે, એને ભાવભાષણ થવાની તૈયારી થઈ ગઈ હોય છે। એવી દશા આવવામાં એટલે નહીં આવવામાં, આવવામાં એટલે નહીં આવવામાં માયાની સંગતિ એટલે બીજી જગ્યાએ ક્યાંય પ્રેમ છે તે માયા લાગી છે બીજે ક્યાંક, એ બહુ વિટમણામય છે, એની વિટમણા છે। પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે, મને એવી દશા જોઈએ એવો જે દ્રઢ નિર્ધાર કરે છે, તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત હોય છે। એટલું જોરથી કહ્યા પછી પોતાને માટે બીજી જ વાત કરે છે, નહીતર કોઈને એમ થાય કે પોતા પ્રત્યે વધારે ખેંચવા માટે આવી કાંઈ વાત કરી છે, તો એના માટે થોડી ચોખ્ખી ચટ વાત કરે છે કે તમે બધાએ હાલ તો મને એક પ્રકારનું બંધન કરવા માંડ્યું છે, દૂર રહેતા નથી મારાથી, નજીક પાસે ને પાસે રહેવા માગો છો, એ અમને તો બંધન લાગે છે, અમને એ કાંઈ પસંદ પડતો નથી, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી। ઠીક, એટલી જ્ઞાન દશા છે તો એમાં શું કરવું એ અમને સૂઝતું, કેમ કે તમને એક બાજુથી ધક્કો મારી શકતા નથી અને બીજી બાજુથી અમને પસંદ પડતો નથી, કરવું શું આમાં। સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા અમે પોતે પોતાને બંધન કર્યું છે એ વાત કરીને તો અમે ફસાઈ ગયા કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો કે તમે એ વાત કરી, હવે તમને મૂકશું નહીં, પણ અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, અમે તો એવા જ્ઞાની પુરુષની ચરણરત છીએ. શું કહે છે, અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે? હજી તો જુઓ, 24 વર્ષની ઉંમર છે, 3-4 વર્ષ પહેલાં તો લગ્ન જીવનમાં ઉતર્યા છે, વેપાર ધંધામાં મુંબઈથી કાગળ લખે છે. અમારી ક્યાં એવી અસંગ દશા છે કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે? અમારે પણ સંસારની ઝાળ છે, ઝંઝાળ છે, એ તમે પ્રત્યક્ષ જોવો છો. તમે પ્રત્યક્ષ જોવો છો કે અમને ઝંઝાળ સંસારની હજી છે આજુબાજુ. અમારી અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેહ જોવો, દેખો તેવો છે. આ વાત છેલ્લી વાત તમે તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે બંધન, એવું બંધન ઓછું થાય તેમ કરવા બધાને વિનંતી છે, પોતાના માટે એમ લખે છે. અને તેના માનું એ કે તમે અમારા માટે એટલે અમારી જ્ઞાન દશા માટે કોઈને કાંઈ કહેતા નહીં, એટલે જાહેરાત કરતા નહીં. જ્ઞાની ન હોય એને પોતાની જ્ઞાન દશાનું જાહેરાત કરવાનું મન થયા કરે. એ જ્ઞાની નથી એનું લક્ષણ છે. અને જ્ઞાની હોય એ ગોપવે, ભાઈ સાહેબ મારી કાંઈ વાત તમારે કરવી નહીં, ને કમે મારે હેરાન ગતિ વધી જશે. એ વાત એમણે ઓળખાણ પછી ઉત્પન્ન થયેલા જીવના નિકટ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરનારા જીવના પરિણામમાં વાત કરી છે. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં, પ્રવૃત્તિ એટલે સંસારના કાર્યો, સંસારના કામનાની પ્રવૃત્તિ, એ ઉદયમાન પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, જાગૃતિ રાખવી. અત્યારે હવે સત્સંગ મળતો નથી માટે રસથી બીજા બધા સંસારના કામ સારી રીતે પતાવી નાખીએ, એમ એકાકાર થઈને પ્રસંગોમાં પ્રવર્તવું. સાવધાન રાખવી, સાવધાની રાખવી એટલે જાગૃતિ રાખવી, સાવધાની રાખવી એટલે જાગૃતિ રાખવી. અને એ પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા પરિણામોના રસને તોડવો, જાગૃતિ રાખીને તોડવો. અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, અત્યંત શબ્દ લીધો છે, કારણ કે એક તો સમાગમનું બળ નથી. સત્સંગ વખતે જે બળ મળે છે એ બળ સત્સંગની અનુપસ્થિતિમાં મળતો નથી. આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને બીજો અનાદિ અભ્યાસ છે સંસારના કાર્યોની પ્રેક્ટિસ, ઉલટી પ્રેક્ટિસ તો અનાદિથી જીવને છે. એવો જેનો અભ્યાસ છે એવી સહજાકાર પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ સહેજે સહેજે થઈ જાય છે, એ પરિણામ તો સહેજે થાય છે જીવને. જેથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે એ સંસારની પ્રવૃત્તિમાં રસ લેતા જીવને આવરણ આવે છે, કેમ કે મારું કામ છે એમ સમજીને કરે છે, કોકનું કામ છે એમ સમજીને નથી કરતો. એ કેવી રીતે કે પોતાપણું રાખીને કરે છે, પૂર્વ કર્મનો ની સજા ભોગવું છું અને શેઠ જેમ નોકર પાસે કામ કરાવે એમ કર્મનો ઉદય મારી પાસે કામ કરાવે છે. એ નોકરને પારકું છે, નોકરનું નોકરને કામ પારકું છે અને શેઠને કામ પોતાનું છે. માટે ધણી થઈને કામ કરવું નહીં, ચાહે દુકાનમાં કે ચાહે ઘરમાં. ધણી નહીં થવું, નહીતર અજ્ઞાન અને દર્શન એટલે મિથ્યાત્વ જે પરિભ્રમણના કારણ છે એ બળવાન થતા જશે. જિનેન્દ્ર પરમાત્માએ અરિહંત કહીએ છીએ ને આપણે, નમો અરિહંતાણમ પંચ પરમેષ્ઠિમાં પ્રથમ નમસ્કાર વચન છે. અરી એટલે દુશ્મન, અરી એટલે દુશ્મન, હંત એટલે હીણ્યા છે, જેણે હિંસાવાચક નામ છે ભગવાનનું. કેવું નામ છે? જૈન ધર્મના પરમેશ્વરનું નામ હિંસાવાચક છે. પણ કેવી હિંસા છે? બહારની બીજા જીવોની હિંસા નથી, પોતાના અંદરના દોષો રૂપી દુશ્મન છે એને હણવાની વાત છે. એમાં સૌથી મોટો દુશ્મન દર્શન મો એટલે મિથ્યાત્વ મોહનો છે, મિથ્યા શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા. એ અરિહંત પરમાત્માએ સૌથી પહેલા મોટા દુશ્મનને મારવાની યોજના આપી છે. કેમ કે કર્મનું સૈન્ય મોટું છે ને આત્મા એકલો છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની, મુખ્ય મોહની છે. એ પોતે એકલા હાથે અનંત કર્મો સાથે લડવાનું છે, એના દુશ્મનો છે. તો કે જો લડવું હોય ને તો રાજાને મારજે, પછી સૈન્યને મારવું પડશે નહીં, એ ભાગવા માંડશે. જેવો રાજા મર્યો તે સૈન્ય ભાગવા માંડશે. એટલે એકલા રાજા રે લડજે. મુમુક્ષુની ભૂમિકામાં દર્શન મોહ ઉપર ઘણના ઘા મારવાની વાત છે. જે યોજના છે ને મુમુક્ષુતાનો જે ક્રમ છે, આરોહણ ક્રમ છે ને આપણા પુત્ર, એ કૃપાળુ દેવે કે જિનેન્દ્ર દેવે એ મોટા દુશ્મનને મારવા માટેની યોજના ઘડેલી છે. એટલે એમ કહે છે કે સૌથી પહેલા દર્શન મોહને નબળો પાડ તો એ મરશે, નહીતર બળવાન એવો છે કે કોઈ રીતે મરે એવો નથી. દર્શન મોહ એટલે દેખતા જ મોહ થાય, તે કાં રાગ થાય, કાં દ્વેષ થાય, કાં સારું લાગે, કાં ખરાબ લાગે. કોઈ પદાર્થ સારો ખરાબ છે નહીં, વાસ્તવિકપણે વાસ્તવિકપણે કોઈ પદાર્થ સારો ખરાબ છે નહીં. તો આપણે સવારે કેટલાક દ્રષ્ટાંતો લીધા હતા સ્વાધ્યાયમાં. છતાંય આ દર્શનનું છે એ ખરાબને ખરાબ નથી લગાડવા દેતો. બાળક તરતી પેશાબ કરે છે ત્યારે તેડો હોય તો કપડાં બગાડે, સોફા ઉપર હોય તો સોફા બગાડે, ગાડલા ઉપર હોય તો ગાડલું બગાડે, ગાલીચા ઉપર હોય તો ગાલીચો બગાડે. તો પછી એને મારવા માંડે કઈ હા? એને એની દુર્ગંધા પણ નથી આવતી એની માતાને, એના પર પ્રેમ છે ને, આ દર્શનનું શું ચીજ છે, નહીતર એ તો કંઈ સારી ચીજ નથી પ્રત્યક્ષપણે, છતાં પણ કાંઈ એવું લાગતું નથી, પ્રેમથી સાફ કરીને અને સુવડાવી દે છે. દર્શનમાં એવી ચીજ છે કે ખરાબ ખરાબ લાગે નહીં, ખરાબ હોય તો ખરાબ ન લાગે, મો એવી એવા પ્રકારની ચીજ છે, વાસ્તવિકતાને જોવા ન દે, પોતાના નથી એવા પોતાના દેખાય, શરીરથી માંડીને સંયોગો જે નસીબમાં છે, પ્રારબ્ધ રૂપે છે, સુખ નથી એવા પદાર્થોમાં સુખ ભાસે, દુઃખ નથી એવા પદાર્થોમાં દુઃખ ભાસે. આ બાજુ તો ઘણી જગ્યા છે, વચ્ચે રસ્તો રાખું, આ બાજુ ઘણી જગ્યા છે. એટલે જે કાર્ય પોતે કરી ન શકે એનો કરતા થાય, ભોગવી ન શકે એનો ભોગતા થાય, પોતાનું અસ્તિત્વ ન હોય ત્યાં પોતાપણું થાય, એકત્વ થાય. રાગ અહિતકારક હોવા છતાં મીઠો લાગે, અને અશરણ એવા પદાર્થોમાં આધાર બુદ્ધિ થાય, અનિત્ય પદાર્થોમાં નિત્યતાની બુદ્ધિ થાય કે આ શરીર ક્યારે ન છૂટે તો સારો, અનિત્ય છે રહેવાનું નથી, એમ અનેક પ્રકારના જે વિપરીત અભિપ્રાય સહિતના પરિણામો થાય છે એને દર્શન મોહના પરિણામ કહેવામાં આવે છે. એ દર્શન મોહનાની હૈયાતીને બતાવનારા પરિણામ છે, અને એ જીવને અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે. એટલે જીવ તેનાથી આવરણને પ્રાપ્ત થાય છે, એટલે એના જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ છે એના ઉપર આવરણ આવે છે, એનો સ્વભાવનો ભોગવટો પોતે કરી શકતો નથી. ઘરનું જો દાખલો આપીને વાત કરે છે, ઘરનું કામ હોય, જ્ઞાતિનું સગા સંબંધીનું કામ હોય કે બીજા તેવા કામોનું, બીજા કોઈ પણ પ્રકારના કામ હોય, ગામનું દેશનું શું પાડોશીનું ગમે તેવા કામોનું કારણ પડે એટલે ઉદય આવે, ઉદાસીન ભાવે. કેવી રીતે ઉદાસીન ભાવે? અપેક્ષા વર્તીએ નહીં, ઉદાસીન ભાવે, પ્રતિબંધ રૂપ જાણી કે જો એમાં હું પોતાપણું કરું તો એ મારા આત્માને મોટો પ્રતિબંધ છે, કૃપાળુ દેવે. સંસાર પરિભ્રમણના બે કારણો કયા છે? એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. અને પ્રતિબંધના ચાર પ્રકાર બતાવ્યા છે, સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. અહીંયા ઉદયમાં પોતાપણું કરવું તે જીવને પ્રતિબંધ છે, એટલે એને જ્યાં ત્યાં સારી રીતે આખો જીવ બંધાઈ જાય છે, રોકાઈ જાય છે, પ્રતિબદ્ધપણાને પામે છે અને એની સ્વતંત્રતા હણાય છે. સ્વરૂપે સ્વતંત્ર પદાર્થ હોવા છતાં પણ એની સ્વતંત્રતા ગણાય છે. આત્મામાં જે અનંત શક્તિઓ છે, જ્ઞાન દર્શન આનંદ વગેરે, એમાં પ્રભુત્વ નામની પણ એક શક્તિ છે, સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરવામાં આત્મા પ્રભુ છે, પરમેશ્વર છે. પણ એ પ્રભુતા એની હણાય છે અને પોતે દીનહીન થઈને, લાચાર થઈને એ ભાવોને ભોગવે છે. કહે છે કે એ બધા કામો કરવા પડે તો ઉદાસીન ભાવે પ્રતિબંધ રૂપ જાણીને પ્રવર્તન કરવું ઘટે છે. આ બધાને લાગુ પડે એવી વાત છે. કેમ કે આપણે સૌને ઘરના કામ, દુકાનના કામ, ઘર સગા સંબંધીના કામ, મિત્રોના કામ, કાંઈ ને કાંઈ કામ ઉદયમાં આવી પડે છે. તે કારણોને, એટલે તે ઉદયના કાર્યોને મુખ્ય કરીને કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. ગૌણ કરવા, ક્યારે મુખ્ય ન કરવા. મુખ્ય એક પોતાનો આત્મકલ્યાણ. સ્વની મુખ્યતામાં પરની ગૌણતા છે અને પરની મુખ્યતામાં પોતાની ગૌણતા છે. એ કામોને મુખ્ય કરવા જતાં પોતે પરતંત્ર થાય છે. શું થાય છે? પરતંત્ર થાય છે. ગુરુદેવ એમ કહેતા કે જિનેન્દ્ર ભગવાનનો ઉપદેશ છે એ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. શું છે? સ્વતંત્રતાનો ઢંઢેરો છે. તું સ્વતંત્ર છો, તું શું કરો? હાથે કરીને પરતંત્ર થાય છે. અજ્ઞાનપણે તું પોતે તારી જાતને પરતંત્રતા, પરતંત્ર શા માટે બનાવે છો? એમ કે છે, તું પ્રભુ પરમેશ્વર છો, સ્વતંત્ર થઈને તારું શાંતિમય જીવન જીવને, એમ કે છે, શા માટે અશાંતિ કરે છો? તે કારણોને મુખ્ય કરીને કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. એટલે કે પ્રવૃત્તિમાંથી નવરાશ જ મળે નહીં. જો પ્રવૃત્તિની મુખ્યતા કરવામાં આવે તો પ્રવૃત્તિમાંથી નવરાશ મળે એવી પરિસ્થિતિ છે જ નહીં. કેમ કે આઠે કર્મનો ઉદય ચાલુ છે. પણ જો એની ગૌણતા કરવામાં આવે તો પ્રવૃત્તિમાંથી ઉદાસીનતાને લઈને નિવૃત્તિ લઈ શકે અને પોતાનું આત્મકાર્યમાં બરાબર મુખ્ય કરીને પ્રવર્તી શકે. એટલી વાત જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમના પ્રસંગ ન બનતો હોય ત્યારે કેમ પ્રવર્તવું, અથવા યથાર્થ મુમુક્ષુ કેમ પરિણમે એની વાત કરી. જુદા જુદા પડખા ઉપર આ પત્રમાં કૃપાળુ દેવે માર્ગદર્શન આપ્યું છે. હવે પછીનું જે પુષ્ઠકાળ છે એમાં આત્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં ભૂલ થાય છે, કલ્પના થઈ આવે છે, એના કારણોની ચર્ચા કરે છે. સ્વાધ્યાય, સત્સંગ એ સ્વરૂપનો નિર્ણય અથવા સ્વરૂપની ઓળખાણ કરવા માટે છે કે જે ઓળખાણ થવાથી સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે અને સ્વરૂપ લક્ષ્ય બધી પ્રવૃત્તિ થાય તો જીવ બંધાય નહીં, તો જીવને નવું કર્મ બંધન થાય નહીં. એવું સ્વરૂપ લક્ષ થવા અર્થે સ્વાધ્યાય અને સત્સંગ સાધન છે. એ સ્વરૂપ લક્ષ, સ્વરૂપની ઓળખાણ એટલે સ્વરૂપનો નિશ્ચય થતી વખતે ઉત્પન્ન થાય છે. તો કે છે કે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વિચારવામાં લોકસંગના, ઓખસંગના અને સત્સંગ અસત્સંગ એ કારણો છે. ત્રણ કારણો મૂક્યા છે. આ કોને માટે વાત કરે છે? કે જે મુમુક્ષુ જીવ આત્મ સ્વરૂપનો નિર્ણય કરવા માટે સત્સંગ અને સ્વાધ્યાય આવે છે. સત્સંગ અને સ્વાધ્યાયનું સાધન છે જેને, એવા જીવને પણ આ ત્રણ કારણો અથવા ત્રણ કારણમાંથી કોઈ એક કારણ હોય તો એ આત્માનો વિચાર કરતાં કરતાં યથાર્થ આત્માની ઓળખાણ થવાને બદલે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના કરી બેસે. અને એ બુદ્ધિપૂર્વકની ભૂલ હોવાને લીધે આત્મ સ્વરૂપ, એનું જ્ઞાન કરવું, એની ઓળખાણ કરવી, એનો નિશ્ચય કરવો એ પ્રયોજનભૂત છે. આત્મકલ્યાણ માટે પ્રયોજનભૂત છે. પ્રયોજનભૂત તત્વ છે આત્મા, છે એ પ્રયોજનભૂત તત્વ છે આત્મ સ્વરૂપ છે. એ પ્રયોજનભૂત તત્વમાં બુદ્ધિપૂર્વકની ભૂલ થાય તેને ભગવાન ગ્રહિત મિથ્યાત્વ કહે છે. ક્યાં ને ક્યાં વાત જાય છે જુઓ. સ્થૂળપણે ગ્રહિત મિથ્યાત્વ તે અન્ય મત છે. ભગવાન જિનેશ્વર દેવનો મત સિવાયનો જેટલો કોઈ મત છે તે બધો અન્ય મત છે, જીન મત નથી પણ અજૈનનો મત છે. જીન મત નથી પણ અજૈન છે. એ મત વાળા અનેક જીવો સામૂહિક પ્રવૃત્તિ પોતાનો સંપ્રદાય બનાવીને કરે છે તેને જૈન શાસ્ત્રોમાં અન્ય મત કહે છે. એ જૈન મતવાળા નથી. એ તો સ્થૂળ ગ્રહિત મિથ્યાત્વ થયું. પણ સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ આત્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં કલ્પના કરી તે છે. જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવી આત્મા પોતાના સ્વરૂપે પ્રતિભાસે ત્યારે એને આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ કહેવાય. એ સિવાય બીજા પ્રકારે વિચારવા જતા, એટલે ભાવભાષણ સિવાય આત્મ સ્વરૂપને વિચારવા જતા કાંઈ ને કાંઈ મન દ્વારા કલ્પના કરે કે મારો આત્મા આવો છે, એ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય છે. પણ ત્યારે કરવું શું? વિસ્તારથી એમ છે કે આધ્યાત્મિક ગ્રંથો છે, આધ્યાત્મિક પ્રવચનો છે અને આધ્યાત્મિક ચર્ચાઓ છે, એમાં આત્માના સ્વરૂપની વાત ચાલે છે. બરાબર. એ પ્રકારની પ્રવૃત્તિ કરતા વાંચન, શ્રવણ અને ચર્ચા વગેરે તત્વજ્ઞાન વિષયક પ્રવૃત્તિ કરતા આત્માના વિચારો ચાલે છે. એ વિચાર કરતા કરતા આત્મા આવો છે એમ નિર્ણય કરવાનો પ્રયત્ન ચાલે છે. મારો આત્મા આવો છે એ વિચારતા ભિન્ન અનેક પ્રકારની કલ્પના એ જીવો ચડે છે એમ કહે છે. ભાવભાષણના અભાવને લીધે, શેને લીધે? ભાવભાષણના અભાવને લીધે જે કલ્પના થાય છે એમાં એ ગ્રહિત મિથ્યાત્મા આવી જાય છે અને દર્શનમાં તીવ્ર થાય છે. મિથ્યાત્વ તીવ્ર થાય ત્યારે ગ્રહિત મિથ્યાત્વ થાય. તો એમ થવાનું કારણ શું? તો આ સ્થળે કૃપાળુદેવે ત્રણ કારણો મૂક્યા છે. સૌથી મોટું કારણ તો લોકસંજ્ઞા છે. લોકસંજ્ઞા એટલે શું? કે લોકોની દ્રષ્ટિને મુખ્ય કરવી, લોકોની માન્યતાને મુખ્ય કરવી, ધાર્મિક લોકોના રૂઢિ રીત રિવાજને પણ મુખ્ય કરવા, પરમાર્થને સમજ્યા વિના, અને લોકોની નજરમાં પોતે સારો દેખાય અથવા પોતાનું જે કાંઈ સ્થાન એને માન્યું હોય એ સ્થાન બરાબર જળવાઈ રહે, અથવા એ સ્થાનથી કોઈ આગળનું સ્થાન પણ ઈચ્છે, અને લોકોની નજરમાં ઠીક દેખાય એવા અભિપ્રાયથી થતા જે પરિણામ, તે બધા લોકસંજ્ઞાના પરિણામ છે. એવા જીવને કદી આત્મ સ્વરૂપની ઓળખાણ નિશ્ચય કે ભાવ ભાષણ થઈ શકે નહીં. લોક દ્રષ્ટિને ગૌણ કરવી પડે. મારે સત્ય સાથે સંબંધ છે અને સત્ય છે, પરમ સત્ય છે, એ જ્ઞાનીનો વિષય છે, લોકોનો વિષય નથી. કોઈ પણ ખાસ પ્રકારની સંસારની અંદર પણ લાઈન હોય છે, એને તે લાઈનના એક્સપર્ટના ઓપિનિયન સાથે એની કિંમત હોય છે. શું કાયદાનો નિષ્ણાત હોય એમાં કુંભારની સલાહનો કામ આવે, અને હાર્ટ ડિસીઝ ઊભો થાય ત્યારે ઓર્થોપેડિક સર્જન કામમાં ન આવે. એના હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે, એમાં કાર્ડિયોલોજિસ્ટ જોઈએ. એમ આ આત્મકલ્યાણનો વિષય છે, એ માર્ગ છે, એ લાઈન છે, એમાં એના એક્સપર્ટ હોય એનો અભિપ્રાય કામમાં આવે, એ લેમેનનો સબ્જેક્ટ નથી. છે કોઈ પણ એક્સપર્ટ ડોક્ટર હોય એને તમે સલાહ આપો તો હું કહે કે યુ આર લેમેન, તમારું કામ નથી. આમાં અમે નિષ્ણાત થયા છે. અમારે એવું થયેલું, એક ડૉક્ટરને પૂછ્યું, ભાઈ તમે આ હેમેટોલોજિસ્ટ હતા મુંબઈના, તમે કેવી રીતે બ્લડ કેન્સર છે એ ડિસાઈડ કરો છો? થોડા ઊંડા ઉતરવાની મહેનત કરી છે. તો કે જુઓ ભાઈ, આ વાત સમજતા મને 15 વર્ષ લાગ્યા છે. શું કીધું એણે? હેમેટોલોજિસ્ટ થતાં મને 15 વર્ષ લાગ્યા છે. હવે તમે મારી ચેમ્બરમાં બેસીને 15 મિનિટમાં એ વાત સમજવા માગો તો હું કેવી રીતે સમજાવું? એ તમારો વિષય નથી. અમે તમને કહ્યું ને કે આ રિપોર્ટ બ્લડનો હોય તો એ આ ટાઈપનું કેન્સર ગણાય. એમાં ઘણી ટાઈપના કેન્સર થાય છે. લ્યુકેમિયા એને કહે છે. બ્લડ કેન્સરને શું કહે છે? લ્યુકેમિયા. એટલે તમારો વિષય નથી. આ બહુ સારું ભાઈ, મૂકી દીધી વાત. એમ આત્મકલ્યાણના વિષયમાં એક્સપર્ટ આત્મજ્ઞાનીઓ છે, એમાં લોકોનો અભિપ્રાય કામ ન આવે. સમાજ આમ કે છે, સમાજમાં સર્ટિફિકેટ કામ ન આવે. એ બધા લેમેન છે, સમાજમાં છે એ બધા લેમેન છે. આ તો સ્પેશિયલ સબ્જેક્ટ છે એનો, એના એક્સપર્ટ કે એ જ કામ આવે એમાં. એમ સમજીને ધર્મના વિષયમાં લોકોના અભિપ્રાયને મુખ્ય ન કરે, જ્ઞાનીના અભિપ્રાયને મુખ્ય કરે. કેમ કે કાળે કરીને સંપ્રદાયમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઘૂસી જાય છે, વિકૃત રૂઢિરિવાજો ઘૂસી જાય છે. નાના દોષ હોય ને મોટા ગણાય છે, મોટા દોષને કોઈ સમજતું નથી એવી પરિસ્થિતિ હોય છે. એ વિપર્યાસ છે. નાના દોષને મોટો ગણવો ને મોટા દોષને નાનો ગણવો, એ નાનો સમજવો, એ વિપર્યાસ છે, વિપરીતતા છે, અભિપ્રાયની વિપરીતતા છે. મુસલમાન લોકો મક્કા મદીના હજ ભટવા જાય છે. આખા વિશ્વમાં એને એક જ તીર્થસ્થળ છે મક્કા મદીના. હજ કરીને આવે ત્યારે એને એક પ્રતિજ્ઞા દેવામાં આવે છે કે તમારે વ્યાજ નહીં ખાવાનો, વ્યાજ ખાવું તે પાપ છે, એ પાપ તમારે નહીં કરવાનો. એ વ્યાજ ન ખાય પણ માંસ ખાય, ત્યાં જ છે, તીર્થમાં જ છે, ત્યાં જ માંસ ખાય. ત્યાં ડુક્કરનું એવા જે માંસ હોય છે એ બધા લોકો ખાય. મોટા દોષને નાનો ગણવો, નાના દોષને મોટો ગણવો. ક્યાંથી એમ થયું કે પહેલેથી જ ભૂલ કરતો આવ્યો છે, પછી ગયો એ સંપ્રદાયમાં જૈનમાં, એટલે એમ જ કરતો થાય. નાના દોષને મોટો ગણે ને મોટા દોષને નાનો ગણે. સૌથી મોટો દોષ મિથ્યાત્વ અને અજ્ઞાનનો છે. એનું પ્રદર્શન સ્વચ્છંદ અને પ્રતિબંધથી થાય છે અને એ સંસારમાં પરિભ્રમણ કરવાનું મુખ્ય કારણ તો આ એક જ છે. એને ન સમજે, એને ન ગણે અને બીજા દોષની મુખ્યતા કરે તો આજે એને કાલે મુસલમાન થશે. કેમ કે અન્ય મત થયો, એ ભગવાનનો મત નથી, એ અન્ય મત છે. એટલે આમાં લોકોનો અભિપ્રાય કામ ના આવે, સમાજ શું કે છે આમાં કામ ના આવે, જ્ઞાની શું કે છે એવો વિષય છે. સ્પેશિયલ બ્રાન્ચ છે આ, અને હાયર ડિગ્રીનો વિષય છે. એટલે એમાં ગમે તેનો અભિપ્રાય કામમાં આવે એને. જ્ઞાની તો પછી ભૂલ કરતા નથી. અસાધારણ જ્ઞાની એટલે વિશેષ પ્રજ્ઞાવંત ગણા જ્ઞાની હોય છે, એની વિશેષ પ્રજ્ઞા હોય છે, વિશાળ પ્રજ્ઞા હોય છે. પણ જ્ઞાની એટલે જ્ઞાની. પછી પ્રયોજનભૂત વિષયમાં જ્ઞાની ભૂલ કરતા નથી, અપ્રયોજનભૂત વિષયની વાતને લેવા દેવા નથી. લોકસંગના એનાથી બચવું, જાણે અજાણે લોકસંજ્ઞામાં ન આવવું. પછી બહુ મોટો સમાજ હોય એને જ લોક કહેવાય એમ નહીં. તમારું 100, 200 કે 25-50 માણસનું સર્કલ, એમાં તમારે સારું દેખાવું હોય તો એ તમારી લોકસંજ્ઞા છે. શું મને તો લોકો આત્માર્થીને મુમુક્ષુ સમજે છે, માટે મારે આમ રહેવું જોઈએ, મારું આ સ્થાન છે, માટે મારે આમ રહેવું જોઈએ, માટે મારે આમ કરવું જોઈએ, તો તારે તારા આત્મકલ્યાણ માટે કરવાની વાત આમાં છે નહીં. આખું મોટિવ બદલાઈ જાય છે લોકસંજ્ઞાને લીધે. કાર્યની પ્રવૃત્તિનો મોટિવ જ બદલાઈ જાય છે અને એકાંત પરલક્ષ તીવ્ર પરલક્ષ થઈ જાય છે, એ જ્ઞાનનો મોટો દોષ છે। એવા દોષને લઈને જીવને પોતાના સ્વરૂપને વિચારવા જતાં કલ્પના થઈ પડે છે, વિચાર કરે છે સત્શાસ્ત્રના આધારે, જ્ઞાનીના વચનોના આધારે, પણ લોકસંજ્ઞા પડી છે એટલે કલ્પના થાય છે। એ કહે છે કંઈક ને આને કલ્પનામાં સમજાય છે કંઈક, જાગૃત મિથ્યાત્મા। એક વિદ્વાન હતા, મળી ગયા કે ભાઈ આત્મ સ્વરૂપનો નિર્ણય કેવી રીતે કરવો એ વિષયમાં હું એમ સમજ્યો છું કે, પોતાની વાત કરતા હતા, બહુ સરળતાથી વાત કરતા હતા, કે હું જેમ જેમ આત્મા સંબંધીનું સાહિત્ય વાંચતો જાઉં છું, સાંભળતો જાઉં છું, વિચારતો જાઉં છું, તેમ તેમ આ મારો આત્મા આવો છે, આવો છે, આવો આવો છે, આવો છે, આવો છે, એમ વિચારતા 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 હું એક નિશ્ચય ઉપર આવું છું, મારો આત્મા આવો છે, આ પદ્ધતિ મારી બરાબર છે કે નહીં। મેં કીધું બિલકુલ નહીં, આ સિવાય કેવી રીતે નિશ્ચય થાય? શાસ્ત્રો છે એ સ્વરૂપને બતાવનારા છે, અને એને વાંચીને વિચારીને કંઈક નિર્ણય ઉપર આવવું જોઈએ। વાંચીએ શું કરવા? નિર્ણય ઉપર આવવા માટે તો વાંચીએ છીએ, અને વાંચતા વાંચતાનો નિર્ણય કરીએ છીએ એમાં ખોટું શું છે? જુઓ ભાઈ, ઉપર ટપકે તો એ વાત કઈ બરાબર નથી એમ ન લાગે કે એમ ખોટું શું કરે છે। આત્મજ્ઞાનીના આચાર્યોના શાસ્ત્રો વાંચતા વાંચતા નિર્ણય કરવા માંગે છે, વિચારતા વિચારીને નિર્ણય કરવા માંગે છે, એમાં શું ખોટું છે? કે એ જે શાસ્ત્રોના વચનો છે એમાં સ્વરૂપની થિયરી લખી છે, શું લખી છે, અને ઓળખાણ છે એ પ્રેક્ટિકલ જ્ઞાનનો, પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે। થિયરીમાં પ્રેક્ટિકલ નથી, થિયરી છે એક પરિભાષા છે, વ્યાખ્યા છે, ડેફિનેશન છે, પ્રેક્ટિકલ જ્ઞાન કોઈ જુદી વાત છે। અને પ્રેક્ટિકલ જ્ઞાન માટે પ્રેક્ટિસ જોઈએ, એમાં થિયરીનું યાદદાસ્તપણું કે થિયરી સંબંધીની સમજણ કામમાં ન આવે, એટલે લખ્યું છે એ અધૂરું છે, લખ્યું છે એ અધૂરું છે, ભલે ગમે એને લખ્યું હોય, કેમ કે પ્રેક્ટિકલ જ્ઞાન છે એ લખાણમાં આવતું નથી, એનું લખાણ થઈ શકતું નથી। રોટલી ઉપર વેલણ કેવી રીતે ફેરવવું એ થિયરીમાં આવે? ચાલો કયો, આ બહેનોના અનુભવનો એક વિષય લઈએ, પ્રેક્ટિકલ જ્ઞાન છે, થિયરી તો એમ જ છે કે ગોણું બનાવીને એના ઉપર વેલણ ફેરવવું અને બેલેન્સ રાખીને ફેરવવું અને ગોળ ગોળ થાય રોટલી એવી રીતે ફેરવવું, નાકકા ન નીકળે, બહુ તો આટલું તમે થિયરી કરો, પણ કેવી રીતે ફેરવવું એ તો પ્રયોગનો વિષય છે, પ્રેક્ટિકલ નોલેજ છે, એ તો તમે પ્રેક્ટિસ કરો તો જ આવડે, નહીતર ન આવડે। એમ ઓળખાણની અંદર જે કાંઈ પ્રયોગની ભૂમિકા છે, પ્રયોગનો વિષય છે, એ જ્યાં સુધી પોતે પ્રયોગની પ્રેક્ટિસ ન કરે ત્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય। કોઈ પણ ચીજમાં એ વાત છે, સોનાની ઓળખાણ કરવી હોય તો એને કસોટી ઉપર ઘસીને વારંવાર એ સોનાપણું જોવાથી સોનું ઓળખાય, હીરાની ઓળખાણ કરી હોય તો કરવી હોય તો વારંવાર હીરાને આઈ ગ્લાસથી ફેરવી ફેરવીને જોવાની પ્રેક્ટિસ કરે ત્યારે હીરો ઓળખાય, એમને એમ ન ઓળખાય, કાંઈ ખાલી એની ચોપડીઓ વાંચે ન ઓળખાય। તો પાકશાસ્ત્ર વાંચીને બધા રસોઈયા રસોઈ બનાવવા માંડે, પણ એવી રીતે કાંઈ રસોઈ બનાવતા કોઈને આવડતું નથી. એ તો એને પ્રેક્ટિકલી શીખવું જ પડે, અને એમ કરવા જતાં દાઝે પણ ખરો, રસોઈ પણ દાઝે ને હાથ પગ પણ દાઝે, તો દાઝે કોઈ વાત, પણ એમને કાંઈ આવડે નહીં. એમ આની અંદર પણ થોડી એવી પરિસ્થિતિ છે, એટલે માત્ર વિચાર કરીને કોઈ નિર્ણય કરી જાય સ્વરૂપનો, એ અશક્ય ને અસંભવિત છે, એ બની શકે એવું નથી. એ જેને ખબર નથી, વાંચી વાંચીને નિર્ણય કરવા માંડે છે અને એવો પ્રયત્ન કરે છે, એ પ્રયત્ન સમજણ વગરનો પ્રયત્ન છે, અને એનાથી ચોક્કસ કલ્પના થઈને ગ્રહિત મિથ્યાત્વમાં જવાનું બને છે, એમ સમજવા યોગ્ય છે. અને લોકસંગના ના પરિણામો એ કલ્પના થવાનું મુખ્ય કારણ છે. લોકસંગના ઉપર થોડો વિશેષ પણ વિચાર કરવા જેવો છે, કેમ કે કૃપાળુદેવે એને કાળકૂટ ઝેર કીધું છે. શા કારણે કીધું છે અને એ કેટલું નુકસાન કરે છે એ થોડો વિશેષ વિસ્તારથી વિચાર કરવા જેવો છે. આજનો સમય સમાપ્ત થાય છે. કૃષિકાનંદ.